તારીખ 25/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 783 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 268
606 પાનો સુભાગભાઈના સ્વર્ગવાસ પછી તેમના પરિવાર ઉપર લખાયેલો આ પત્ર છે અને બધા મુમુક્ષુઓને નવા મુમુક્ષુઓને પણ કાર્યકારી પ્રયોજનભૂત વિષય આ પત્રની અંદર આવ્યો છે. પત્રના મથાળામાં સુભાગભાઈને જ નમસ્કાર કર્યા છે. એમણે શ્રી સુભાગને નમસ્કાર. શ્રી સુભાગીભાઈની દશા નમસ્કાર કરવા યોગ્ય હતી. ત્યારે નમસ્કાર કર્યા છે. એમાં માન અપમાનનો વિષય નથી રહેતો. જોકે જ્ઞાની પુરુષને માન અપમાનની કલ્પના નાશ પામી ગઈ છે, વિલય થઈ ગઈ છે. ધર્મ, ધર્મના કારણો, પવિત્રતા, પવિત્રતાના કારણો જ્યાં જુએ ત્યાં એ પોતે નમે છે, એમની પરિણતિ નમે છે. એ પ્રકારે હંમેશા જ્ઞાનીઓનું વર્તન અને વલણ હોય છે, એમને તત્વ સાથે સંબંધ છે અથવા ગુણ સાથે સંબંધ છે. જ્યાં જ્યાં એ ગુણ જોવે છે ત્યાં ત્યાં એ નમે છે અને ગુણ પ્રત્યે નમનારને ગુણ ખીલે છે. આ જીવનું વિજ્ઞાન છે. જીવના ગુણોનું, જીવના ગુણો પ્રગટ થવાનો આ વિજ્ઞાન છે. એટલે એ સહજ સ્થિતિ, સહજ દશા જ્ઞાનીઓને અને મુમુક્ષુઓને હોય છે. શ્રી સુભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં એવા કરે છે. શું કહે છે? એમની દશા યાદ આવે છે. સંસારમાં સંસારી જીવોને સંસારના પ્રસંગો યાદ આવે છે. આમ બોલતા હતા, આમ ચાલતા હતા, આમ બેસતા હતા, આમ કરતા હતા, આમ ફરાવ. અહીંયા એમને એમની જે મુમુક્ષુ દશા હતી, બહુ ઉત્તમ કોટિની મુમુક્ષુ દશા હતી સુભાગભાઈની. કૃપાળુ દેવના મુમુક્ષુ પરિવારમાં સુભાગભાઈનું સ્થાન સર્વશ્રેષ્ઠ હતું એ સમજાવવાની ભાગ્યે જ જરૂર પડે એવી વાત છે. વળી એમનામાં એક મોટો ગુણ એ હતો જે એમને સ્મરણમાં આવ્યો છે કે જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેમનો અદ્ભુત નિશ્ચય. એમનો એવો નિશ્ચય હતો, અદ્ભુત નિશ્ચય હતો કે જ્ઞાનીના માર્ગે ચાલે. એટલે જ્ઞાની કહે, જ્ઞાની ચાલે તે માર્ગે ચાલે. આપણે બીજું કાંઈ સમજીએ નહીં. એમને કહ્યું તે આપણને શિરોમાન્ય, શિરોધાર્ય અને એમની આજ્ઞામાં આપણે કોઈ પણ મુમુક્ષુ એવો દ્રઢ નિશ્ચય કરીને વળગી રહી શકે તો એ સંપૂર્ણ રીતે સહી સલામત રીતે સંસારમાં તરી જાય, એમાં બે મત નથી. એવો એ માર્ગ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે અને સુગમ પણ છે. બાકી તો જ્ઞાન માર્ગે ભૂલવાના ઘણા સ્થાનો છે અને ક્રિયા માર્ગે અભિમાન થવાના ઘણા સ્થાનો છે. પણ આ ભક્તિ માર્ગ છે, જ્ઞાનીના માર્ગે ચાલવું તે જ્ઞાની પ્રત્યેની અત્યંત અત્યંત ભક્તિ હોય તે જ ચાલી શકે, ઓછી ભક્તિ વાળાને ચાલી શકે. કેમ કે અત્યંત ભક્તિ વાળા સંસાર ભક્તિનો નાશ કરીને જાન ધરાવે છે. જ્ઞાની પુરુષ પ્રત્યેની અત્યંત ભક્તિ સંસારની ભક્તિ એટલે આસક્તિનો નાશ કરે છે. આ મોટો ફાયદો છે એમાં. કેમ કે અત્યંત ભક્તિ એટલે એક બાજુ વળી ગયા, ઝૂકી ગયા, તો માણસ બે બાજુ કેવી રીતે ઝૂકી શકે? અને એ પણ વિરુદ્ધ દિશામાં. આંગળી આમ વળેલી હોય તો સિદ્ધિ ન રહી શકે, બીજી બાજુ વળવાનો તો સવાલ એ નથી. એમ દશા તો એક બાજુ વળે એટલે વાત પૂરી થઈ ગઈ, બીજી બાજુ વળવાનું બંધ થઈ ગયું એનું. જીવ સંસાર ભક્તિમાં સંસાર તરફ ઝૂકેલો છે એ આત્મા તરફ ઝૂકે એ પહેલા જ્ઞાની પ્રત્યે ઝૂકે છે, પછી આત્મા તરફ ઝૂકી શકે છે, એ પહેલા નથી ઝૂકી શકતો. આવી એક પરિસ્થિતિ છે, એ સિવાય બીજી પરિસ્થિતિ છે પણ નહીં. જેમ કોઈ ઘડો ઊંધો પડ્યો છે એમાં પાણી ને ભરાય, એના ઉપર પાણી નાખે તો ઢોળાય, બીજું કઈ અંદર પાણી એટલું તો રહીએ નહીં. ઊંધા ગળામાં પાણી રહ્યું, પાણી ભરવા માટે સવળો કરવો હોય ત્યારે આડો થઈને સવળો થાય, સીધો સવળો થઈ જાય. ઊંધો ઘડો આમ આડો થયા પછી આમ સવળો થાય ને, એમ આ જીવ સંસારના પરિભ્રમણ કરે, સંસાર વધારે એવા પરિણામ કરીને ઊંધો ચાલે છે, એ સવળો ચાલે ત્યારે પેલા જ્ઞાની તરફ ઝૂકે પછી સવળો થાય. આવી એક વચ્ચેની પરિસ્થિતિ અનિવાર્ય છે. એ સુભાષભાઈને એવો કોઈ વિવેક સૂયો અને કૃપાળુ જે મળ્યા પહેલા એવી એ ભાવનામાં ખૂબ હતા, કોઈ મને જ્ઞાની પુરુષ મળી જાય તો હું એની પાછળ પાછળ ચાલ્યો જાઉં, એના જ માર્ગે ચાલુ. પછી હું બીજી રીતે તો મને કંઈક ખબર પડે એવું છે ને કે આ સંસારથી કેવી રીતે છૂટવું. એટલે કૃપાળુ દેવ મળ્યા પછી એમને બહુ નિશ્ચય કરેલો, એ નિશ્ચયને વિશેષણ આપ્યું છે, વિશિષ્ટ નિશ્ચય કરેલો. કૃપાળુ દેવે એને વિશેષણ આપ્યું કે એમનો નિશ્ચય અદ્ભુત હતો, જેવો તેવો નહોતો, અદ્ભુત નિશ્ચય હતો. અને એ એમનો ભાવ, એમના નિશ્ચયનો જે ભાવ, એ ભાવ આજે પણ એમની ગેરહાજરીમાં અમને સાંભળે છે, એનું સ્મરણ થાય છે, સ્મૃતિમાં આવ્યા કરે છે, વારંવાર સાંભળે છે. સ્મૃતિમાં આવ્યા કરે છે એટલે વારંવાર સાંભળે છે. કોને લખે છે? એમના પરિવારને લખે છે. એ વિચક્ષણતા શું છે? એના પરિવારને લખવા પાછળ હેતુ છે કે આવો સદગુણ તમારે પણ કેળવવા જેવો છે. જો તમને તમારા પિતાશ્રીનું સ્મરણ કરવું હોય તો ગુણથી સ્મરણ કરો એમ કે છે, બીજી રીતે નહીં કરો. તમને ચીજ વસ્તુ લાવી દેતા હતા એમ નહીં, તમને અનુકૂળતા આપતા હતા એમ નહીં કરો સ્મરણ, એમના ગુણનું સ્મરણ કરો એમ કે છે. શું તો તમને પણ એ ગુણ પ્રગટ થશે. એ ગુણનું સ્મરણ કરવાથી તમને પણ એવા ગુણ પ્રગટ થવાનો લાભ થશે. આમ એમના પરિવારને આડકતરી રીતે ઉપદેશ આપશે, આવી રીતે સ્મરણ કરાય. અમને પણ એમ જ સાંભળે છે, વાત પોતાથી કરે છે, અને પોતાથી વાત કરે ત્યારે વધારે અસર થાય. ખાલી કોરો ઉપદેશ આપે એમાં અસર ન થાય, તો હોવ આપે છે, બધાય આપે છે. નાની પુરુષોની વાત જુદી છે, એ પોતાના અનુભવની વાત કરે છે. સર્વજીવ સુખને ઈચ્છે છે, જગતના સર્વજીવો સુખને ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. બાકી તો બધા અનુકૂળતામાં સુખ એમ બધા સમજે છે, અને એ અનુકૂળતા પાછળ, અનુકૂળતાઓ મેળવવા પાછળ જગતના બધા જીવોની દોડ છે. ઘણાને ઘણી અનુકૂળતા મળવા છતાં તેમને દુઃખી જોવામાં આવે છે. તે એમ સાબિત કરે છે કે ખરેખર એમની દોડ સાચી નહોતી. પશ્ચિમના દેશો છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ, એમાં અનુકૂળતાઓના સાધનો વધારે છે, અને શ્રીમંત દેશો છે, પૈસાવાળા દેશો છે, ત્યાં ગરીબાઈ નથી. તો પણ એ લોકો આપણા કરતાં વધારે દુઃખી જોવામાં આવે છે, માનસિક દુઃખ વધી જાય છે. અને એવું દુઃખ થવું એ બહુ સ્વાભાવિક છે, એમ આત્માનું અધ્યાત્મ વિજ્ઞાન સમજતા હોય એને ખ્યાલ આવી જાય છે. કેમ કે આત્મામાં રહેલી જે આત્મ શાંતિ, એ શાંતિનો ભંગ ક્યારે થાય છે અને એ શાંતિ પ્રગટ ક્યારે થાય છે, એમ એને જો વિચારવું હોય તો આત્માથી જેટલા પરિણામ બહાર દોડે બીજા પદાર્થમાંથી સુખ શાંતિ લેવા માટે, એટલો આત્મશાંતિનો ભંગ થાય. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે એ લક્ષે લહો. કેમ કે શાંતિ અંદર છે ને, લેવા ગયો બહાર, ખોટો પરિશ્રમ કર્યો એટલે એમનો દુઃખ થવાનું, થવાનું ને થવાનું. જેટલા પરિણામ આત્મામાં ઠરે સમાય એટલી શાંતિ મળે, આત્મામાંથી એ શાંતિ મળે છે. પણ એવું સુખ શાંતિનું યથાર્થ સ્વરૂપ કોઈ વિરલ જીવ જ જાણે છે. જગતમાં એ પ્રકારનું જ્ઞાન પ્રચલિત નથી. સુખ શાંતિ કેમ જીવને મળે એવી જે અધ્યાત્મ વિદ્યા છે, એનું જે વિજ્ઞાન છે, એની જે સમજ છે, એ જગતમાં પ્રચલિત નથી. એટલે લોકો એનાથી અજાણ્યા છે. જન્મ મરણ આદિ અનંત દુઃખનો સર્વથા ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. અજાણ છે જીવો જન્મના દુઃખ, મરણના દુઃખ, બીજા ટેન્શનના દુઃખ. તો બધા દુઃખો મટાડવાનો એક ઉપાય છે, પણ એ ઉપાયથી જગતના જીવો અજાણ્યા છે. તે ઉપાય જાણવાની અને જાણીને તે ઉપાય કરવાની સાચી ઈચ્છા, એટલે ખરી ઈચ્છા ઉત્પન્ન થયે, જીવ જો સત્પુરુષનો સમાગમનો લાભ પામે તો તે ઉપાયને તે જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થઈ શકે છે. શું કહ્યું કે આ વાતથી અજાણ્યા છે એવા જીવો પણ એ ઉપાય જાણવાની સાચી ઈચ્છા એને ઉત્પન્ન થાય, ખરી ઈચ્છા ઉત્પન્ન થાય, એટલે એ જાણવાનો પૂરો રસ એને હોય. નવાઈની વાત એ છે કે જયારે પોતાના સુખ ની વાત જાણવા મળે તો એમાં રસ ઉકરવા ન પડે. એ વાત હજી મને નથી સમજાતી. જ્યારે કોઈ પણ જીવને એના જ સુખ દુઃખ નો પ્રોબ્લેમ સોલ્વ થાય, બહુ મોટો પ્રોબ્લેમ છે આ, એ વાત એને સમજવા મળે, જાણવા મળે, તો એ શુક્રવારમાં એને રસ ન આવે. નહીં રસ આવવાનું શું કારણ છે? એને રસ આવવો જ જોઈએ. જીવને એમાં રસ આવવો જ જોઈએ. તો જીવનો સ્વભાવ છે સુખી થવાનો, તો સુખ તો માગે છે, પછી એને શુક્રવાર રસ ન આવે. આમાં એવું જરૂર નથી કે એ જીવ કુળ ધર્મે જૈન હોવો જોઈએ, એવું કોઈ જરૂરી નથી. કેમ કે આ તો દરેક જીવની વાત છે. ધર્મ છે તો સમુદ્રના પાણી જેવો છે. આ મારો સમુદ્ર છે એમ કોઈ ન કહી શકે. ઘરે કૂવો ખોદો હોય તો એમ કે આ મારો કુવો છે. સમુદ્રનો સમુદ્રમાં તો બધા જ ફરી હરી શકે. સમુદ્રને બોર્ડર નથી લાગતી ક્યાંય છે, ક્યાંય નીતા દોર્યા છે, ત્યાં કોઈ લશ્કર નથી મૂકતું, સિવાય કોઈ કારણ ખાસ હોય તો. એટલે ધર્મ છે એ પાળે એનો ધર્મ છે. જેમ પુણ્ય કરે તો એ વ્યક્તિગત માણસ કરે છે, એનું ફળ પણ પોતે ભોગવે છે. પાપ કરે તો પણ વ્યક્તિગત કરે છે, એનું ફળ પણ વ્યક્તિગત ભોગવે છે. એમ ધર્મ કરે તો એનું ફળ પણ વ્યક્તિગત છે, અને એ વ્યક્તિગત ધર્મ થાય છે. ગમે તે જીવ કરી શકે છે. ઐતિહાસિક બહુ મોટો દાખલો પુરાવો ગૌતમ સ્વામીનો છે. ભગવાન મહાવીર સ્વામીના મુખ્ય ગણધર, ગણધર અનેક હોય છે ભગવાનને, 11 ગણધર હતા, બીજા વધારે પણ હોઈ શકે છે, એમાં મુખ્ય ગૌતમ સ્વામી હતા. એમનો જન્મ જૈન કુળમાં નહોતો થયો, બ્રાહ્મણ હતા. ભગવાને એને ગણધર બનાવ્યા. જૈનો તો ઘણા હતા, એમને સમવ શરણની અંદર મહાવીર સ્વામી ભગવાનના સમવ શરણમાં અનેક જૈન શ્રાવકો પણ હતા અને અનેક જૈન મુનિઓ પણ હતા. ચોથો કાળ હતો ને, છતાં ગૌતમ સ્વામીને એમને ગણધર બનાવ્યા ઓન મેરિટ્સ, ગુણ ઉપર. એના ઉપર ગુણ ઉપર બનાવ્યા. ગુણ પ્રધાન માર્ગ છે. કેવો માર્ગ છે? ભગવાનનો જે માર્ગ છે એ ગુણ પ્રધાન છે. અને એમની ફિલોસોફી, એમનું તત્વજ્ઞાન પણ ગુણ દોષને મુખ્ય રાખીને જ છે. આખા તત્વજ્ઞાનમાં ગુણ દોષની ચર્ચા છે. પછી કર્ણનો યોગ લ્યો તો એમાં દોષની ચર્ચા છે. એ દોષ નાશ થાય તો કર્મની નિર્જરા થાય, એ ગુણની ચર્ચા છે. બંધ અને નિર્જરા, બંધ અને મોક્ષ ગુણ દોષ ઉપર આધારિત છે. ગૌતમ સ્વામી એવા યોગ્ય વાતમાં હતા કે ભગવાનના સમક્ષ શરણમાં આવતા વેત ભગવાનની વાણી જ્યાં છૂટી 66 દિવસ પછી જેવી દિવ્ય ધ્વનિ શરૂ થઈ કે એમને સમ્યક દર્શન થયું, પુરુષાર્થ વધારીને મને દશા પ્રાપ્ત કરી, અને છેલ્લે પુરુષાર્થ વધારીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. એક જ ભાવમાં બધું ગ્રહિત મિથ્યાત્મામાં હતા. એ પહેલા શેમાં હતા? ગ્રહિત મિથ્યાત્મામાં, તીવ્ર મિથ્યાત્મા હતા. એમાંથી સમ્યંગર્ષ મુમુક્ષુ દશા પામ્યા, સમ્યંગર્ષણ પામ્યા, મુનિ દશા પામ્યા, અને કેવળ જ્ઞાનની દશા પણ પામ્યા. જો આટલું પરાક્રમ કરી શકતા હોય પુરુષાર્થનું, તો એને પહેલો નંબર કેમ ભગવાન ન આપે? આપે જ ને, સીધી વાત છે. એમનો નંબર પહેલો હતો એટલે પહેલો આપ્યો. તમે બ્રાહ્મણ છો માટે અહીંયા નહીં આવ્યા, તમને પહેલો નંબર આપીએ, બીજાને આપશો, એવો પક્ષપાત, પાર્શિયાલિટી ભગવાનના દરબારમાં નથી. ભગવાનના દરબારમાં એ વાત નિષ્પક્ષ છે, પોતે વિતરાગ છે ને. શું કહે છે, કોઈ પણ જીવને જન્મ મરણ આદિ સર્વ દુઃખનો ક્ષય કરવાનો ઉપાય જાણવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થાય, સાચી ઈચ્છા ઉત્પન્ન થાય ને ખોટી ઈચ્છા ઉત્પન્ન થાય એ કેવી રીતે છે, એક એક વાતને આપણે વિચારી લઈએ એટલે ભૂલ થતી હોય કે બીજું કાંઈ નહીં. ઈચ્છા એક આત્મામાંથી ઉત્પન્ન થાય છે એ સાચી થાય છે, અને એક રાગમાં, રાગના આધારે, રાગપૂર્વક માત્ર રાગ, ઈચ્છાનો રાગ થાય છે, ઉપર ઉપરની ઈચ્છા થાય છે, એ ખોટી ઈચ્છા છે. ઉપર ઉપરથી ઘણી વાર આપણને ઈચ્છા થઈ છે પણ અંદરથી નથી થઈ, આત્મામાંથી થાય ત્યારે એનો નિવેડો આવી જાય. કેમ કે આત્મામાંથી ઉત્પન્ન થયેલી ઈચ્છા એ આત્માનું જ તત્વ છે, જેમ સમ્યક દર્શન આત્માનું તત્વ છે, સંવર્ણ નિર્જરા આત્માનું તત્વ છે, આશ્રવ બંધ એ આત્માનું તત્વ નથી, પણ સંવર્ણ નિર્જરા ને મોક્ષ એ આત્માનું તત્વ છે, એમ આત્મામાંથી ઉત્પન્ન થયેલી ઈચ્છા એ આત્માનું તત્વ છે. જો એની ઈચ્છા ઉત્પન્ન થઈ હોય અને એ વખતે જો જીવને સત્પુરુષનો સમાગમનો લાભ થાય તો તે એ ઉપાયને સમજી શકે છે, જાણી શકે છે, જાણવાની યોગ્યતામાં હોય છે. માટે
આત્મામાંથી ઈચ્છા ઉત્પન્ન થાય એટલે આપણે માટે શું કરવું જોઈએ?
આમ તો બાહ્ય સાધન તો સત્સમાગમ છે, અંતરંગ સાધન પોતાને જરૂરત લાગવી જોઈએ. ઈચ્છા શું સૂચવે છે? પાણીની ઈચ્છા થઈ તો પાણીની જરૂર લાગે છે, માટે ખાવાની ઈચ્છા થઈ કેમ કે ભૂખ લાગે છે, માટે એમ આ સંસારના દુઃખોથી છૂટવાની જરૂરત લાગવી જોઈએ. ભૂખ વગર તો મિષ્ટાન પણ ભાવે નહીં, એમ આ તો ઊંચામાં ઊંચી ચીજ છે પણ એની ઈચ્છા ન હોય આપણને એ વાત એટલી રૂચે નહીં, એટલી સારી ન લાગે, બહુ સ્વાભાવિક છે. એટલે છૂટવાની ઈચ્છા થવી જોઈએ, જરૂરત લાગવી જોઈએ, પાયાની વાત છે, આટલી જરૂરતની છે. સુભાષભાઈની વાત લઈએ તો ગોતતા હતા, કોઈ સત્પુરુષને ગોતતા 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 જીવનની સંધ્યા આવી ગઈ. કૃપાળુદેવ જયારે એમને મળ્યા ત્યારે એમની ઉંમર 67 વર્ષની હતી, અને કૃપાળુદેવ કરતા 44 વર્ષે વધારે હતા ઉંમરમાં. 2 generation period, 20 વર્ષનો એક જનરેશન પીરિયડ છે, એક પેઢી ફરી જાય, 20 વર્ષે એક પેઢી બદલાઈ જાય. એટલો બધો તમને છોકરાના છોકરા દેવડાતા કૃપાળુદેવ, એના ચરણમાં એ આવી ગયા, એને એની યોગ્યતા કેટલી બધી હશે. એ બહુ ફર્યા છે પણ એમને ક્યાંય સત્પુરુષનો ભેટો નહોતો. એમની પાસે એક થર્મામીટર રાખીને ફરતા હતા, એ કુદરતી યોગાનું જોગ એવો હતો કે એમના પિતાશ્રીએ કોઈ એવા જ્ઞાની પુરુષની સેવા કરેલી પણ ઓગે ઓગે કરેલી, સાંસારિક ઈચ્છાથી કરેલી, સેવા દિલથી કરી. ત્યારે એમને જે ઈચ્છા હતી એમ કે મને સંસારમાં અનુકૂળતાઓ નથી, આપ યોગી પુરુષ છો, કોઈ રીતે સિદ્ધિ હોય તો મને કાંઈક લાભ કરી દો. ત્યારે પેલા નાની પુરુષને એમ થયું કે આ માણસે સેવા તો ખરેખર એને કહીએ એવી સેવા તો કરી છે, કોઈ ન કરી શકે એવી સેવા કરી છે. અમુક ટાઈમ એમના સેવામાં રહી ગયેલા ઘર છોડીને. અમારે પાસે તો આત્મા સંસારથી મુક્ત થઈ જાય એવી અધ્યાત્મ વિદ્યા છે, બાકી અમે આવામાં કાંઈ માનતા નથી. રિદ્ધિ સિદ્ધિ લબ્ધિમાં કાંઈ અમે માનતા નથી, ને હોય તો એનો પ્રયોગ કરતા નથી. એ વિષયમાં તો યોગ્યતા જોઈએ, એ યોગ્યતા કાંઈ તાત્કાલિક મળે નહીં, માત્ર બાહ્ય સેવા કરવાથી કાંઈ મળી જાય નહીં. એટલે ચબરખી લખી દીધી કે આ એક એવો વિષય છે કે એ વિષયના જાણકાર અનુભવી પુરુષ કોઈ જ્ઞાની હશે તો તને એનું જ્ઞાન પ્રાપ્તિ કરાવી દેશે. અત્યારે અમારે તો વખત નથી ને તમારે વખત નથી, યોગ્યતા નથી. કોઈ જ્ઞાની પુરુષને ઓળખવા માટે આ એક ચબરખી લખી દીધેલી ચિઠ્ઠી, એમને પછી કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થયો નહીં. સુભાગભાઈને વારસામાં એમની પાસે કાંઈ પૈસા બૈસા હતા નહીં, વારસામાં એ ચિઠ્ઠી આપી. જો કોઈ જ્ઞાની પુરુષ મળશે તો આ ચિઠ્ઠીનો ભેદ, આ ચિઠ્ઠીનું રહસ્ય અને ઉકેલ તને આપશે, અને તો તારું કામ થઈ જશે, તું ન્યાર થઈ જઈશ. માટે આ ચિઠ્ઠીનો ઉકેલ કોઈ કરી શકે એવા જ્ઞાની પુરુષને ગોતજે. તો એમને એમના પિતાશ્રીની વાતમાં વિશ્વાસ આવ્યો, ચારે કોર ગોતે, કોઈ જ્ઞાની પુરુષ હોય તો મળે ને. એમાં એમણે કૃપાળુદેવની ખ્યાતિ સાંભળી, છપાઓમાં વાત આવવા માંડી, બહુ નાની ઉંમરમાં શતાવધાન કરે છે, બીજું પણ ઘણું જ્ઞાન છે, ભણ્યા વગર ખાલી હાથ ચોપડી થઈ જતા, હાથ ચોપડીમાં નિહાળ પૂરી નિશાળ પૂરી થઈ જતી, કાંઈ બીજું ભણતર નથી પણ જ્ઞાન ઘણું છે. એમ જ્ઞાની પુરુષ તરીકેની એમની ખ્યાતિ સાંભળી. ત્યારે કૃપાળુદેવની ઉંમર 23 વર્ષની હતી, 18 વર્ષે એમણે શતાવધાન કરેલા, ત્યાર પછી 5 વર્ષે એ ખ્યાતિ વધી અને એમને જાણવામાં આવ્યું. ત્યારે જાણવામાં આવ્યું ત્યારે મોરબી હતા, એ પોતે સાયલાથી મોરબી ગયા, ચિઠ્ઠી લઈને ગયા. તમારી પાસે થર્મોમીટર એક હતું, બીજું કઈ જ્ઞાન હતું નહીં. ગુરુપાલ દિવસે આવતા હોય તો જ આવકાર આપ્યો, આવો આવો સુભાગભાઈ આવો. મેં સમક્યા, મેં તો કઈ કાગળ લખ્યો નથી, હું સુભાગભાઈ છું એવું કઈ બોર્ડ માર્યું નથી, આ ખબર ક્યાંથી પડી આપણે? કઈક છે ખરું, કઈક વિશિષ્ટ જ્ઞાન છે ખરું અમને પાસે. બેઠા એટલે આ ચબરખી આપે, પેલા એમણે ચબરખી કાઢીને આપે, આ કામે આવ્યા છો ને તમે? આ પાસે આશ્ચર્યમાં ડૂબી ગયા, તમે આની પરીક્ષા શું કરવી? આ તો બધું જાણે છે, અગાઉથી જ જાણે છે બધું. એમણે ચરણમાં પડી ગયા, એમણે નક્કી કર્યું જેને હું ગોતું છું આજ પુરુષ છે, બીજું કોઈ નથી. પછી એમણે ઉંમર ન જોઈ, કઈ શરીર નો દેખાવ ન જોયો, કઈ ન જોયું, એમણે જોયું કે આ ભગવાન પુરુષ છે, બસ એમના ચરણમાં આવી જાય. હવે એમની સાચી ઈચ્છા હતી તો કુદરતે એમને ત્યાં મોકલ્યા. જુઓ શું સિદ્ધાંત બતાવો છે અહીંયા, કે જો કોઈ જીવને સાચી ઈચ્છા ઉત્પન્ન થાય તો તે જીવને જ્ઞાની પુરુષનો સમાગમ કુદરતે થાય ને થાય, અને એના માટે કુદરત બંધાયેલી છે. કોણ? કુદરત બંધાયેલી છે. સાચી ઈચ્છા સાચી ભાવના જોઈએ, ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ અનુકૂળ થઈ જાય. કેવી? એમને કોઈ જ્ઞાની નહોતા મળ્યા 67 વર્ષની ઉંમર સુધી તો પ્રતિકૂળ સ્થિતિ જ હતી, પણ ઈચ્છાને ભાવના સાચી હતી તો 67 વર્ષે પણ પત્તો લાગ્યો ખરો. અને છેવટે આત્મજ્ઞાન પામીને સ્વર્ગે ગયા, કેમ કે સમ્યક દ્રષ્ટિને સ્વર્ગનો જ ભાવ નિયમથી મળે છે. જીવ જો સત્પુરુષનો સમાગમનો લાભ પામે, એટલે પામે તે, ન પામે એમ નહીં, એમ કે છે સાચી ઈચ્છા ઉત્પન્ન થયે એને સત્પુરુષના સમાગમનો લાભ થાય જ, અને તો તે ઉપાયને જાણી શકે છે, કેમ કે એની જાણવાની સાચી ઈચ્છા છે અને તે ઉપાયને ઉપાસે છે. માત્ર જાણતો નથી પણ એનું અમલીકરણ કરે છે, ઉપાસના કરે છે, અને અંતે સર્વ દુઃખથી મુક્ત થાય છે. એને સત્પુરુષના સમાગમથી ઈચ્છા થાય, એમાં બહુ ભાગ તો સમાગમ પરથી જ થાય છે. આપોઆપ થવું મુશ્કેલ છે એનું, કારણ કે બીજા સંયોગોમાં જે રુચિ છે અને બીજી જરૂરિયાતો જે પોતે સ્વીકારી છે, માની છે, કોન્સેપ્ટ છે, એમાં આ જરૂરત દેખાવી મુશ્કેલ છે. અત્યારે ભૂખ લાગી છે એટલે ખાવા જોઈએ. ભૂખ્યા પેટે કઈ તત્વજ્ઞાનની ચર્ચા કરો તો કઈ ઉપયોગ કામ ન કરે એમ કે માણસ. અમારે એક વાર એવો પ્રસંગ બન્યો હતો, મુમુક્ષ ઉભા હતા, આ પિયુષના ફૂવાની વાત કરું છું. સરળ સરળમાં અમારે સત્સંગ રહેતો હતો, ગુજરી ગયા, બહુ સરળ પરિણામે જીવતા. એમની દુકાને બેઠા બેઠા અમે ચર્ચા, પ્રોવિઝન સ્ટોર હતો અમને, બહુ હાકડી દુકાન હતી, પણ ખાલી ડબ્બા ઉપર કોથળો નાખી દઈએ, હું એના ઉપર બેસું, એ અમે થોડા બેઠા બેઠા ઘરાકને જોખી દઈએ, પતાવે તો ઘરાકને હમ બતાવતા જાય, કોઈ નાનો મોટો ઘરાક હોય તો એમ કહે તું પછી આવજો ને મારે જરા એમ અમારી ચર્ચા ચાલે છે, ઘરાકને જવાઈ દે કોક વાર, કોક વાર એમ કહે નથી ચીજ વસ્તુ, કોઈ આવે તો છે તો નથી અત્યારે એમ કહી, કાલ આવજો, કાલ આવી જશે એ વસ્તુ, હોય તો એ ના પાડી દે. રસ મારો હતો એમનો, તો કોક વાર કોઈને કાંઈ આપી દે, પણ કલાક બે કલાક અમારે ચર્ચા ચાલે દુકાને બેઠા બેઠા. આ પ્રોવિઝન સ્ટોર એકલા માણસ, દુકાનમાં કોઈ સ્ટાફ નહીં, કલકત્તામાં પહેલા હતા, એ કલકત્તા છોડીને સત્સમાગમ માટે એ બાજુ આવ્યા હતા, ગુરુદેવના સત્સમાગમ માટે આવ્યા, પણ ત્યાં ગામ નાનું અને પોતાને ધંધો કરવાની પરિસ્થિતિ હતી એટલે પછી ભાવનગરમાં દુકાન ખોલી. કીધું તે મારે મેળ ખાઈ ગયો, પણ દુકાને બેઠા બેઠા ચર્ચા કરીએ. એક અમને કોઈ ગરાગે છે એને રસ પીડ્યો તો એ સાંભળે, દોસ્તોને કંઈ આપી દીધી, પણ એ પછી ખસે ને એવું ભાવ વાહ મળે. એ તમારી વાતો બહુ સરસ છે, પણ મને એમ લાગે છે કે તમે ખાઈ પીને નિરાંતે બેઠા છો ને આ બધી ચર્ચા જ્ઞાનની કરો છો, પણ ભૂખ્યા પેટે આવી ચર્ચા થાય ખરી કે? રમેશભાઈ જો મારા છે પ્રશ્ન કેવો ગયો, એનું નામ શાંતિભાઈ હતું, શાંતિભાઈ જવાબ આપ્યો. શાંતિભાઈ કે જો ભાઈ અમે તો સાધારણ મુમુક્ષુ છીએ, અમારી કોઈ એવી લાયકાત નથી, બહુ સરળ પરિણામ એના, અમારી કોઈ એવી યોગ્યતા નથી, પણ અમે જે ચર્ચાને જે તત્વજ્ઞાનની વાત સાંભળી છે, શીખ્યા છીએ, જેમાં અમને રસ છે, એનું પ્રતિપાદન કરનારા જે મૂળ પુરુષો છે એને ભીખા પેટે જ આ શાસ્ત્ર લખેલા છે. જિંગલ મારીને મુનિઓ હતા આ તત્વનું પ્રતિપાદન કરનાર, તો જંગલવાસી મુનિઓ હતા, એ તો એકવાર હાર લે વધુ વધુ એ ગામમાં આવે તો, નહીતર હારે ન રહીએ, ઉપવાસ કરે તો શું. અને એ રીતે એમને તો ઉપવાસ હોય તો આ જ્ઞાન સૂજે છે, એટલે આ જ્ઞાન સૂજે છે એને, કે પેટ ભીડું હોય તો જ સૂજે એવું કંઈ નથી. સિદ્ધાંત શું છે? તો આપણી બધી જરૂરિયાતો મળી ગયા પછી આપણા જ્ઞાનની વાતો કરીએ તો ઠીક, નહીતર આપણો ઉપયોગ ક્યાં થઈ શકે એમ, એવું નથી એમ, એવું નથી. એવી સાચી ઈચ્છા પણ ઘણો કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. એટલે ત્યાં વાતાવરણ એવું હોય છે, એવી વાતો ચાલે છે, એવી ચર્ચા ચાલે છે, આત્માનું હિત કેમ થાય, કલ્યાણ કેમ થાય, અકલ્યાણ કેમ થાય, અહિત કેમ થાય, એવી બધી ચર્ચા ચાલે છે. એમાંથી કોઈ કોઈ જીવોને આત્માનું કલ્યાણ કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થાય છે, મોટા ભાગે આવું બને છે. ભાવના થાય એટલે એવું થાય. તેવો સમાગમ તે સમાગમની ઓળખાણ, કાલે પ્રશ્ન કર્યો તમને નીતિનભાઈ, તેવો સમાગમ પ્રાપ્ત થવો એ દુર્લભ છે, એથી વધારે દુર્લભ એની ઓળખાણ થવી છે, તે છે. એથી વધારે દુર્લભ વાત છે. અને એ સમાગમમાં દર્શાવેલા માર્ગની પ્રતીતિ, વિશ્વાસ આવવો, શું આ જ ઉપાય, આ જ માર્ગ, આ જ સાચી વાત છે, આ જ કરવા જેવું છે, એવો જે વિશ્વાસ આવવો એથી પણ દુર્લભ છે. પણ જો સમાગમ પ્રાપ્ત થાય તો ઓળખાણ થવાનો અવસર છે, ઓળખાણ થાય તો વિશ્વાસ આવવાનો પ્રસંગ છે, ઓળખાણ ન થાય તો વિશ્વાસ ના આવે. દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ, અને એ વિશ્વાસ આવ્યા પછી એનો અમલ કરવો, એ ઉત્તરોત્તર દુર્લભ છે, એ પરમ દુર્લભ છે. હા, અને પછી પ્રવૃત્તિ, આટલા સ્ટેજ લીધા. સમાગમ એટલે સત્સંગ, સંયોગ થવો, સંયોગ થયા પછી એની ઓળખાણ થવી કે આ યથાર્થ વાત ચાલે છે. એટલે પોતાનો જો આત્મકલ્યાણનો આશય હોય, હવે કેવી રીતે વાત થાય છે, હમણાં હું આવ્યો જે દિવસે કલકત્તા, તે જ દિવસે બપોરે એક મુમુક્ષુને ત્યાં જમવા ગયા હતા પવાઈ ઉપર, ત્યાં પછી સીધા ત્યાંથી એરપોર્ટ આવ્યા, તો મુમુક્ષુ ભાઈ તો હમણાં ભાવનગર આવી ગયા હતા સત્સંગમાં માટે, પછી મુંબઈ આવ્યો એટલે ઘરે આવો ને આવો. એ નાના ભાઈ છે, તો પણ આગળ પાછળ મને સાંભળેલા પહેલાં, પણ ત્રણ ચાર વર્ષથી કોન્ટેક્ટ છૂટી ગયેલો, બે ભાઈઓનો છૂટી ગયેલો, પણ મોટા ભાઈ હમણાં પાછા હમણાં રાજેન્દ્રભાઈ સાથે આવેલા, સુરતના ડૉક્ટર છે ને, આવે છે ને સુરતથી, એ ડૉક્ટરની સાથે આવ્યા હતા, બે જણા મુંબઈ થયા હતા, એમાં એક આ ભાઈ આવ્યા, એને ત્યાં મળ્યા, એટલે નાના ભાઈ કીધું કે આપણે ઘણા વખતે મળ્યા આમ તેમ. અને સત્સંગમાં તો પણ એક વાત બહુ મને ગમી, એને મહિનામાં કઈ જુદી જુદી વાત ચાલી કે અમે તો ઘણાને સાંભળ્યા છે, ઘણાને સાંભળીએ છીએ, શું બધી વાતો તો સારી લાગે છે, પણ ક્યાંક વિશ્વાસ આવે છે, ક્યાંક વિશ્વાસ નથી આવતો, કરું શું, આમાં થાય શું. એટલે પછી કોઈ વ્યક્તિગત વાત ચાલે કે ભાઈ અમને અહીંયા વિશ્વાસ ન આવ્યો, નામખામમાં આપણે કામ નથી, ત્યારે પૂછું ભાઈ તમને કારણ શું બન્યું, તો બાહ્ય દ્રષ્ટિએ બધું બહુ સરસ છે, બરાબર છે, વાતાવરણ પણ સારું, પણ આશય જોવા જઈએ તો આશય ફેર લાગે છે. ફાઇન, બહુ સરસ વાત કરી. હવે એ આશય કેવી રીતે પકડે છે, જે નાનીની વાણી અને અજ્ઞાનીની વાણી શબ્દે સરખી હોય તો પણ આશય ફરક હોય છે, એ વાત કૃપાણુદેવે 679 પત્રમાં કરે છે, બરાબર. એ માણસે આશયની વાત કરી, બરાબર છે, ભલે તમારો સત્સંગ ઓછો છે પણ તમારો પોઈન્ટ બરાબર છે. મેં તો એક જ પ્રશ્ન, પિન પોઈન્ટ વાત કરજો, લાંબી ચોડી વાત કરવાનો આપણે સમય નથી, કેમ કે ટાઈમ થઈ ગયો છે અને આપણે અડધી કલાક બેસી શકીએ એવું છે, એ મર્યાદિત ટાઈમ હતો. આશય ફેર હોય, આશય ફેર કેવી રીતે લાગે, કે જો તમે માત્ર એક આત્મકલ્યાણનો આશય લઈને સાંભળતા હોય તો આત્મકલ્યાણનો બોધ આપનાર અને બોધ ઝીલનાર એ બેનો આશય ટેલી થાય, આ ઇન્ટરલિંક છે. શું પક્ષી તો તમને જોડાણ થઈ જાય આશયથી, આશય તમારો આશય આત્મકલ્યાણ ન હોય ને સામે એ આશય ન હોય તો આશય ફરક તમને દેખાઈ જાય. આ રીતે ઓળખાણ થવામાં આટલું જ એક કારણ હોય, આ એક ચાવી હાથમાં હોય, એટલે પોતાનો શુદ્ધ હેતુ હોય કે સિવાય આત્મકલ્યાણ. કાલે આપણી ચર્ચા થઈ હતી, સિવાય આત્મકલ્યાણ સિવાય બીજો કોઈ આશય સત્સંગમાં હોવો ઘટે નહીં કોઈનો પણ, પછી કહેનાર હોય કે સાંભળનાર હોય. સત્સંગ તો બંનેને ઉપકારી છે, એવું નથી સાંભળનારને સત્સંગ ઉપકારી છે, કહેનારને ઉપકારી છે. એટલે જ્ઞાનીઓ સત્સંગ કરે છે એની પાછળ હેતુ છે, બધા જ્ઞાનીઓ સત્સંગ કરે છે. કેમ કે એ પોતાનો રસ ઘૂંટે છે આત્મકલ્યાણના માર્ગે, એમનો જે રસ છે અધ્યાત્મ રસ છે એ આત્મરસને એ પોતે ઘૂંટે છે. કહેનાર કહીને ઘૂંટે છે, સાંભળનાર સાંભળીને ઘૂંટે છે, કહેવું ને સાંભળવું એ બહાનું છે, બાકી અંદરમાં રસ ઘૂંટવાનું કારણ છે. અંદર હેતુ તો અંદરમાં રસ ઘૂંટવાનું છે, તો બહારમાં બહાનું ગમે તે હોય, કામથી કામ છે દરેક. એટલે ઓળખાણ થવાનો જે મુદ્દો છે એમાં આત્મકલ્યાણનો આશય હોય એ ભૂલ ન ખાય. ભૂલ ન ખાય એટલે ખોટી જગ્યાએ એની સમયને શક્તિ ખર્ચાય નહીં, વપરાય ન જાય. અને સાચી ઓળખાણ થાય તો એનું કામ થઈ જાય, બહુ મોટું કામ થઈ જાય. પ્લસ પોઈન્ટ તો બહુ મોટો છે, માઇનસ પોઈન્ટ બહુ મોટો જ છે કે ખોટી જગ્યાએ હલવાઈ જાય, ત્યાંથી નીકળવું મુશ્કેલ પડે. વેડફાઈ જાય સમયને, શક્તિ ચાલ્યો જાય, મનુષ્ય ભાવ જોયો, મનુષ્ય વાયુ નીકળી જાય. ટાઈમને જતા શું વાર લાગે, આંખના પલકારામાં વાળ કાળામાંથી ધોળા થવા માંડે છે, વાર નથી લાગતી. એટલે સમયની ઘણી કિંમત છે, મનુષ્ય આયુષની સમયની બહુ મોટી કિંમત છે. માત્ર સંયોગો મેળવવા, માત્ર સંયોગો વધારવા કે સાચવવા એની પાછળ આયુષ્ય ગુમાવવા જેવું નથી. પરમ કલ્યાણ થાય એવો મોકો છે, એ મોકાનો લાભ લઈ લેવા જેવો છે. એટલે સમાગમ થાય તો ઓળખાણ થવાની તક છે ત્યાં. આશય દ્રઢતા એટલે બીજો આશય જ ન હોવો જોઈએ, એક માત્ર મારે મારું આત્મકલ્યાણ કરવું છે, આ સિવાય મારો બીજો આશય, આશય એટલે ઈરાદો, આશય એટલે ઈરાદો, મારો કોઈ ઈરાદો નથી આ પ્રવૃત્તિ પાછળ, બસ પછી ભૂલવાની જગ્યા નથી. અને નહીંતર ભૂલી જાય, ભૂલી જાય ને ભૂલામાં પડે પડે ને પડે, કેમ કે શબ્દ બધું સરખું પડે છે. એક જ આચાર્યોના શાસ્ત્રોમાં છે, એક જ જ્ઞાનીઓના વચનો ચર્ચા ચાલે, વચનો ઉપર ચર્ચા ચાલે, શું કરો તમે? અને અડીને વાત કરીએ, પણ આમાં આમ કે છે, આમાં આમ કે છે, આમાં આમ કે છે. અને તેના બુદ્ધિશાળી તો હોય તો જ બધા બીજા ફોલોઅપ કરતા હોય ને, સીધી વાત છે, તો એનો અભ્યાસ હોય. આશય આમાં જોવાય છે, અને એ પોતાના આત્મકલ્યાણનો આશય હોય એ વાત. જેને એ આશય હોય એના માટે અછાની રહેતી નથી, એમાં બહુ ભણવાની જરૂર નથી, એમાં બહુ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, બીજા શાસ્ત્ર જ્ઞાનની જરૂર નથી. એ દર્દીને ડાક્ટર જેવી વાત છે. ડાક્ટરને કોણ ઓળખે? દર્દીઓ. કોઈ વાર શું થાય છે, કોઈ ગંભીર કેસ હોય અને કોઈ ડાયગ્નોસિસ ન થતું હોય ત્યારે એકથી વધારે ડાક્ટરને બોલાવવાનું કારણ બને છે. એને ડૉક્ટરની કોન્ફરન્સ કહે છે કે ભાઈ તમે કોન્ફરન્સ કરો, આમાં કોમ્પ્લિકેશન ઘણા છે, હાર્ટનો પણ પ્રોબ્લેમ છે, કિડનીનો પણ પ્રોબ્લેમ છે, ફલાનો પણ, શ્વાસનો, ફેફસાનો પણ પ્રોબ્લેમ છે, અને ઘણી જાતના પ્રોબ્લેમ છે, તો બધાને નિષ્ણાતને બોલાવે. એટલે બધા અંદર અંદર ચર્ચા કરે કે ભાઈ એકબીજાને કોન્ફ્લિક્ટ નથી થાય એવી ને વાત, કોઈ ઉપાય કરવા જતા તમે આ કરો તો આ નડે, આ કરો તો આ નડે, બધી ચર્ચા તો ભેગા કરીને કરવું પડે. હવે પાંચ ડાક્ટરો માંથી બધાનો મત વિચાર જુદો જુદો પડતો હોય તો શું કરવું, દર્દીએ શું કરવું? દર્દી તો કઈ ડાક્ટરે ભણ્યો નથી, મેડિકલ સાયન્સનું એને જ્ઞાન નથી, પણ એ પાંચેને પૂછ્યું કે તમે શું કહેશો, તમે શું કહેશો, તમે શું કહેશો, તમે શું કહેશો? એના ઉપરથી દર્દી જજમેન્ટ લે છે કે આ ડાક્ટરને દવા કરાય, લે છે કે નહીં. કારણ શું? કે મારા દર્દને કોણ સમજી શકે છે એની ખબર દર્દીને જ પડે છે. મારા દર્દને કોણ સમજી શકે? દર્દ તો ફિલિંગનો વિષય છે, મારી ફિલિંગને કોણ સમજી શકે છે? એના ઉપરથી પકડે છે કે આ ડાક્ટર બરાબર કહે છે. તો દર્દીએ ડાક્ટરનું ભણવાની જરૂર નથી, એ મુમુક્ષુ ભલે જ્ઞાની ન હોય, ભલે એને શાસ્ત્ર ન વાંચ્યા હોય તો પણ એ ઓળખી શકે છે આ સમાગમ બરાબર છે, જરૂર ઓળખી શકે. કેમ કે પોતે દર્દી છે, પોતે દર્દી છે એટલે ભવભ્રમણથી ભવરોગ એને થયો છે એમ ખબર પડી છે, અને આ ભવરોગથી મારે છૂટવું છે એને ચિંતા થઈ છે. ત્યારે એ ભવભ્રમણના કારણો અને એ ભવભ્રમણથી છૂટવાના સાધનો તો બતાવનારને ઓળખી શકે છે, બરાબર કે છે. આમ જ હું બંધાવ છું, હું આ જગ્યાએ બંધાવ છું, અહીંથી મને છોડાવે છે, એ બધું એને ખબર પડે છે. ન ખબર પડે એવું કાંઈ નથી, કેમ કે એની ફિલિંગ પકડે છે. એને ખબર નથી હું ક્યાં ઊભો છું, પણ પેલાને ખબર છે કહેનારને કે અહીંયા ઊભો છું. એને માર્ગે ચડાવે છે જ્ઞાન, એને સમજાય છે, નથી સમજાતું એવું ગમે ત્યાં ઊભો હોય ને, અંધારામાંથી અજવાળે લઈ આવે એને, કેમ કે એની પાસે અજવાળું છે. એટલે કેવી રીતે ક્યાં અંધારામાં ઊભો છે અને કેવી રીતે ક્યાં રસ્તે એને અજવાળે લઈ આવે એનું જ્ઞાન પણ એની પાસે હોય છે, એ રીતે કામ થાય છે. એટલે એ ઓળખાણ પછી એની પ્રતીતિ આવે છે. ઓળખાણ થાય ત્યારે વિશ્વાસ સાહેબા વગર રહેતો નથી, અને વિશ્વાસ આવે ત્યારે ઉપાસના કર્યા વગર ન રહે. કેમ કે ઉપાસવા માટે તો નીકળેલો છે, કામ કરવા માટે નીકળ્યો છે, ખાલી માહિતી મેળવવા માટે, ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે નથી નીકળ્યો. શું મનુષ્યપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રાપ્તિ પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવર્તિત થવી એ પણ પરમ દુર્લભ છે, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. કૃપાળુ આ બધા અંગ પૂર્વ વાંચેલા, 30મું વર્ષ છે પણ નાની ઉંમરમાં એ બધું એમણે વાંચી નાખેલું, અને બધું કંઠસ્થ થઈ જાય એવી લબ્ધિ લઈને આવેલા. એટલે એ શાસ્ત્રનો, ભગવાનના વચનોનો આધાર આપે છે વર્ધમાન સ્વામી, મહાવીર સ્વામી ભગવાનનો, કે એમણે ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં વાત કરી છે કે આ જીવને મનુષ્યપણું પ્રાપ્ત થવું એ જ બહુ દુર્લભ છે. કાલે વાત કરી હતી સર્વયમાં નહીં નફો નહીં નુકસાન હોય ત્યારે મનુષ્યપણું મળે, એમાં પણ કરોડો મનુષ્યોમાંથી જ્ઞાનીના વચનો કાને પડે એવો સમાગમ પ્રાપ્ત થાય એ દુર્લભ છે. અને અત્યારે જોઈએ છીએ કે 6 અબજની વસ્તીમાં, 600 કરોડની વસ્તીમાં જ્ઞાની પુરુષના વચનો કેટલાને મળે છે, અને એમને એ વચનોમાં વિશ્વાસ આવવો અને એમના કહેલા માર્ગમાં ચાલવું એ ઉત્તરોત્તર દુર્લભ છે. ઘણાને મનુષ્યપણું મળ્યું, એમાંથી કોકને જ્ઞાની પુરુષોના વચનો મળ્યા, એમાંથી કોકને જ વિશ્વાસ આવ્યો અને એમાંથી કોઈ પ્રવૃત્તિમાં આગળ વધ્યા. આ ઉત્તરો તો દુર્લભ છે એ વાત ભગવાનના જ્ઞાનમાં પણ આવેલી છે, અને એમણે એ ઉત્તરાધ્યયનમાં એ વાતનું પ્રતિપાદન કર્યું છે. અહીં સુધી કર્યા પછી પ્રત્યક્ષ યોગ સંબંધી વાત
ભગવાન,
હા એટલે ભગવાનના નામે વાત કરી, વાત તો પોતાને કરવી છે, પણ એ ભગવાન મહાવીર સ્વામીના નામે વાત કરી કે જો આ શાસ્ત્રમાં પણ એમણે એમ કહ્યું છે કે આ વાત ઉતરવી તો દુર્લભ છે, અમને પણ અમારા જ્ઞાનમાં એમ જ ભાષે છે એમ કહ્યું. પછી પોતે પ્રત્યક્ષ યોગની વિશેષ વાત કરે છે.
Oh.